સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 19-12-2014.
વચનામૃત લોયા 1, ક્રોધનું સંપૂર્ણ સત્સંગ થયાનું.
શ્રી લોયા વચનામૃતમ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 કાર્તિક વદી દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં પરમહંસના ઉતારા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીંટની ડગલી પહેરી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા જે શંકર શબ્દનો શો અર્થ છે. પછી મુનિ બોલ્યા જે સુખને કરે તેને શંકર કહીએ. પછી એ વાતને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા જે આજ પાછલી 4 ઘડી રાત હતી તે સમયે સ્વપ્નમાં અમને શિવજીએ દર્શન દીધા. તે શિવજી મોટો જબરો નંદીશ્વર તે ઉપર બેઠા હતા અને શરીરે બહુ પુષ્ટ હતા ને 40 વર્ષની અવસ્થા હતી ને મોટી જબરી જટા હતી ને તે શિવજી ભેળે પાર્વતી હતા. તેણે ધોળા વસ્ત્ર પહેર્યા હતા અને તે શિવજી મોટા સંતની પેટે શાંત મૂર્તિ હતા અને મારે ઉપર તો શિવજીને ઘણું હેત જણાયું, તો પણ મારે તો શિવ પર હેત ન જણાયું. કેમ જે હું એમ જાણું છું જે શિવ તો તમોગુણના દેવતા છે અને આપણે તો શાંતમૂર્તિ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તેના ઉપાસક છીએ. તે માટે રજોગુણી તમોગુણી દેવ એવા જે બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક દેવતા તેમની ઉપર ભાવ બેસે નહીં અને તેમાં પણ ક્રોધ ઉપર તો મારે ઘણું વેર છે ને ક્રોધી જે માણસ અથવા દેવતા તે મને ગમે જ નહીં. તથાપિ જે શિવજીને અમે માનીએ છીએ તેનું શું કારણ છે? તો શિવજી તો ત્યાગી છે ને યોગી છે ને ભગવાનના મોટા ભક્ત છે, માટે શિવને માનીએ છીએ. અને ક્રોધ તો કેવો છે? તો જેવું હડકાયું કૂતરું હોય તેવો છે. જેમ હડકાયા કૂતરાની જે લાળ તે ઢોર અથવા મનુષ્ય જેને અડે તે હડકાયા કૂતરાની પેઠે ડાચીઓ નાખીને મરી જાય, તેમ ક્રોધની જેને લાળ અડે તે પણ હડકાયા કૂતરાની પેઠે ડાચીઓ નાખીને સંતના માર્ગ થકી પડી જાય. અને વળી ક્રોધ કેવો છે? તો જેવા કસાઈ, આરબ, ભાવર, વાઘ, દીપડો, કાળો સર્પ તે જેમ સર્વને બિવરાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે, તેમ ક્રોધ છે તે પણ સૌને બિવરાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે. એવો જે ક્રોધ તે જો સાધુમાં આવે તે તો અતિ ભૂંડો લાગે, કેમ જે સાધુ તો શાંત હોય, પણ જ્યારે તેમાં ક્રોધ આવે ત્યારે તે સાધુ બીજાને ક્રૂર લાગે અને તે સાધુની આકૃતિ પણ ફરી જાય, કેમ જે એ ક્રોધનું નામ વિરૂપ છે. માટે એ ક્રોધ જેના દેહમાં આવે તેના દેહને વિરૂપ કરી નાખે. ત્યારે શુકમુનિએ પૂછ્યું છે, હે મહારાજ, જે લગારે ક્રોધ ચડી આવે ને પછી તેને ટાળી નાખે એવો જે ક્રોધ તે કંઈ નડતર કરે કે ન કરે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે માં સભા બેઠી છે તેમાં જો હમણે સર્પ નીકળે ને કોઈને કરડે નહીં તો પણ ઉઠીને સૌને ભાગવું પડે તથા સૌના અંતરમાં ત્રાસ થાય. અને વળી જેમ ગામને ઝાંપે આવીને વાઘ હુંકારા કરતો હોય અને કોઈને મારે નહીં તો પણ સૌ માણસને અંતરમાં ભય લાગે ને બારણે નીકળાય નહીં, તેમ થોડો ક્રોધ ઉપજે તો પણ અતિશય દુઃખદાયી છે. પછી નાના નિર્માનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કામને મૂળમાંથી ઉખેડી નાખવો તેનું શું સાધન છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ હોય અને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું એ આદિક જે પંચ વર્તમાન તેને દ્રઢ કરીને પાળે અને ભગવાનનો મહિમા અતિશય સમજે એ ઉપાય કરીને કામનું મૂળ ઉખડી જાય છે. અને કામનું મૂળ ઉખડી જાય તો પણ બ્રહ્મચર્યાદિક નિયમમાંથી કોઈ રીતે ડગવું નહીં અને અતિશય કામનું મૂળ ઉખડ્યાનો તો ઉપાય એ છે જે ભગવાનનો મહિમા સારી પેઠે સમજવો. અને તે પછી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, કનિષ્ઠ વૈરાગ્ય ને મધ્યમ વૈરાગ્ય ને ઉત્તમ વૈરાગ્ય એ 3 પ્રકારના વૈરાગ્યનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કનિષ્ઠ વૈરાગ્ય વાળો જે હોય તે તો ધર્મશાસ્ત્રમાં કયા જે સ્ત્રીના ત્યાગ સંબંધી નિયમ તેમાં સારી પેઠે વર્તે ત્યાં સુધી તો એને ઠીક રહે, પણ જો કોઈ સ્ત્રીના અંગને દેખી જાય તો તે અંગમાં એનું ચિત્ત ચોંટી જાય અને એનું ઠેકાણું ન રહે તેને કનિષ્ઠ વૈરાગ્યવાળો કહીએ, અને જે મધ્યમ વૈરાગ્યવાળો હોય તે તો કદાચિત જો સ્ત્રીને ઉઘાડી થકી દેખી જાય તોય પણ જેમ પશુને ઉઘાડા દેખીને ક્ષોભ થતો નથી તેમ તેના મનમાં ક્ષોભ ન થાય ને તે સ્ત્રીના અંગમાં ચિત્ત ચોંટી જાય નહીં તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ, અને જે ઉત્તમ વૈરાગ્યવાળો હોય તેને તો જો કદાચિત એકાંતમાં સ્ત્રીયાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. અને વળી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એ ત્રણ પ્રકારે જે ભગવાનનું જ્ઞાન તેનું શું સ્વરૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો પ્રથમ ભગવાનનો પ્રતાપ દેખીને નિશ્ચય કરે અને પછી તેવો પ્રતાપ ન દેખાય ને ભગવાનનો કોઈક દુષ્ટ જીવ દ્રોહ કરતા હોય તેનું કાંઈ ભૂંડું ન થાય ત્યારે તેને નિશ્ચય રહે નહીં એને કનિષ્ઠ જ્ઞાનવાળો કહીએ. અને મધ્યમ જ્ઞાનવાળો જે હોય તે તો જ્યારે ભગવાનના શુભ અશુભ એવા મનુષ્ય ચરિત્રને દેખે ત્યારે તેમાં મોહ થાય ને નિશ્ચય રહે નહીં તેને મધ્યમ જ્ઞાનવાળો કહીએ. અને ઉત્તમ જ્ઞાનવાળાને તો એમ વર્તે છે, ભગવાનને ગમે તેવી શુભ અશુભ ક્રિયાને કરતા દેખી પણ તેમાં મોહ થાય નહીં ને નિશ્ચય જાય નહીં, તથા જેણે પોતાને નિશ્ચય કરાવ્યો હોય ને તે જ વળી કહે જે એ ભગવાન નથી ત્યારે તેને એમ જાણે જે એનું માથું ફર્યું છે, એવો જે હોય તેને ઉત્તમ જ્ઞાનવાળો કહીએ. અને તેમાં જે કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો અનેક જન્મે કરીને સિદ્ધ થાય, અને મધ્યમ જ્ઞાનવાળો બે ત્રણ જન્મે કરીને સિદ્ધ થાય, અને ઉત્તમ જ્ઞાનવાળો તે જ જન્મે કરીને સિદ્ધ થાય એવી રીતે વાર્તા કરી. ત્યાર પછી મોટા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય તો સંપૂર્ણ હોય તો પણ અંતરમાં કૃતાર્થપણું મનાતું નથી તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન ઇત્યાદિક જે શત્રુ તેણે કરીને જેનું અંતઃકરણ દગ્ધ વર્તતું હોય ને તેને નિશ્ચય હોય તો પણ પોતાને કૃતાર્થ માને નહીં. પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એ કામાદિક શત્રુને ટાળ્યાનો શું ઉપાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ કામાદિક શત્રુ તો ટળે જો એને ઉપર નિર્દય થકો દંડ દેવાને તત્પર રહે. જેમ ધર્મરાજા છે તે પાપીને મારવાને અર્થે દંડ લઈને રાત દિવસ તૈયાર રહે છે, તેમ ઇન્દ્રિયો કુમાર્ગે ચાલે તો ઇન્દ્રિયોને દંડ દે ને અંતઃકરણ કુમાર્ગે ચાલે તો અંતઃકરણને દંડ દે, તેમાં ઇન્દ્રિયોને કૃચ્છ ચાંદ્રાયણે કરીને દંડ દે અને અંતઃકરણને વિચારે કરીને દંડ દે તો એ કામાદિક શત્રુનો નાશ થઈ જાય અને પોતાને ભગવાનના નિશ્ચય કરીને સંપૂર્ણ કૃતાર્થ માને. ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો અતિશય દ્રઢ આત્મનિષ્ઠા હોય અને તે પોતાના આત્માને દેહ ઇન્દ્રિયો અંતકરણથી અતિશય અસંગી માને અને એ દેહ ઇન્દ્રિયાદિની ક્રિયાઓ તે પોતાના વિશે ન માને તો પણ પંચવર્તમાનના નિયમમાં લેશ માત્ર ફેર પડવા દે નહીં અને પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તે તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણું મૂકે નહીં, સ્વામી સેવકપણે કરીને ભગવાનની દ્રઢ ઉપાસના કરે અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશય અસંગી સમજે, જેમ આકાશ છે તે ચાર ભૂતમાં અનુસ્યૂતપણે વ્યાપીને રહ્યો છે અને ચાર ભૂતની જે ક્રિયા તે આકાશને વિશે થાય છે તો પણ આકાશને એ પૃથ્વી આદિક ચાર ભૂતના વિકાર અડતા નથી, તેમ પ્રત્યક્ષ જે શ્રીકૃષ્ણ નારાયણ તે શુભ અશુભ સર્વ ક્રિયાને કરતા થકા આકાશની પેઠે નિર્લેપ છે એમ જાણે અને તે ભગવાનના જે અસંખ્યાત ઐશ્વર્ય છે તેને સમજે જે, આ ભગવાન જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા જણાય છે તો પણ એ અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા છે અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર ઇત્યાદિક જે ધામ તે સર્વેના સ્વામી છે અને અનંત કોટી એવા જે અક્ષરરૂપ મુક્ત તે સર્વેના સ્વામી છે, એવો ભગવાનનો મહિમા જાણીને તે ભગવાનને વિશે શ્રવણાદિક ભક્તિને દ્રઢ કરીને રાખે અને તે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે એવી રીતે જે વર્તે તેનો સંપૂર્ણ સત્સંગ કહીએ. પછી નાના શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ક્યારેક તો ભગવાનના ભક્તનો મહિમા અતિશય સમજાય છે અને ક્યારેક તો અતિશય સમજાતો નથી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સંત છે તે તો ધર્મવાળા છે, તે જ્યારે કોઈકને અધર્મમાં ચાલતો દેખે ત્યારે તેને ટોકે, પછી જે દેહાભિમાની હોય તેને સવળો વિચાર કરીને શિક્ષા ગ્રહણ કરતા આવડે નહીં, ને સામો તે સંતનો અવગુણ લે, માટે જ્યાં સુધી એને દુખાડીને કહે નહીં ત્યાં સુધી મહાત્મ્ય રહે, ને જ્યારે હિતની વાત પણ દુખાડીને કહે ત્યારે અવગુણ લે ને મહાત્મ્ય ન જાણે. અને જેને સંતનો અવગુણ આવ્યો તેને કોઈ રીતે પ્રાયશ્ચિતે કરીને પણ શુદ્ધ થવાતું નથી. જેમ કામાદિક દોષના પાપ નિવારણ છે તેમ સંતના દ્રોહનું પાપ નિવારણ છે નહીં. અને જેમ કોઈને ક્ષયરોગ થાય તેને ટાળ્યાનું કોઈ ઔષધ નથી, તે તો નિશ્ચય મરે, તેમ જેને સંતનો અવગુણ આવ્યો તેને તો ક્ષયરોગ થયો જાણવો, તે તો 5 દિવસ મોડો વહેલો નિશ્ચય વિમુખ થશે. અને વળી જેમ મનુષ્યના હાથ પગ નાક આંખ આંગળીઓ એ આદિક જે અંગ તે કપાય તો પણ એ મનુષ્ય મૂવો કહેવાય નહીં, અને જ્યારે ધડમાંથી માથું કપાઈ જાય ત્યારે તેને મૂવો કહેવાય, તેમ હરિજનનો જેણે અવગુણ આવે તેનું તો માથું કપાણું, અને બીજા વર્તમાનમાં કદાચિત ફેર પડે તો અંગ કપાણું કહેવાય, પણ તે જીવે ખરો કહેતા તે સત્સંગમાં ટકે ખરો. અને જેને સંતનો અવગુણ આવ્યો તે તો નિશ્ચય સત્સંગથી જ્યારે ત્યારે વિમુખ જ થાય, એનું માથું કપાણું જાણવું. પછી ભગવદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હરિજનનો અવગુણ આવ્યો હોય તેને ટાળ્યાનો કોઈ ઉપાય છે કે નથી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઉપાય તો છે પણ અતિ કઠણ છે, તે અતિશય શ્રદ્ધાવાળો હોય તેથી થાય છે. જ્યારે કોઈ સંતનો અવગુણ આવે ત્યારે એમ વિચાર કરે છે, મેં અતિ મોટું પાપ કર્યું છે, માટે બ્રહ્મ સ્વરૂપ એવા જે ભગવાનના ભક્ત તેનો અવગુણ લીધો, એવા વિચારમાંથી અતિશય દાજ હૈયામાં થાય, ને તે દાજને મારે અન્ન જમે તો તેના સ્વાદુ કુસ્વાદુપણાની ખબર પડે નહીં, તથા રાત્રિને વિશે નિદ્રા પણ આવે નહીં. અને જ્યાં સુધી સંતનો અવગુણ હૈયામાંથી ટળે નહીં ત્યાં સુધી જેમ જળ વિનાનું માછલું તરફડે તેમ અતિ વ્યાકુળ થાય. અને જ્યારે એ સંતનો હૈયામાં અતિશય ગુણ આવે ને તે સંત કોઈ વાતે દુખાણા હોય તો તેને અતિ દીન થઈને પ્રસન્ન કરે, એવી જાતનો જેના હૃદયમાં વિચાર રહેતો હોય તો તેને સંતનો અવગુણ આવ્યો હોય તે પણ ટળી જાય, ને સત્સંગમાંથી પણ વિમુખ ન થાય, પણ એ વિના બીજો કોઈ એનો ઉપાય નથી કયો, એ જ એક ઉપાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે લોયાનું પહેલું જે તે થયું.
સ્વામીની વાતો પ્રકરણ 5 મહિમા અને કૃતાર્થપણું.
વાત 196. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મહારાજે 22 વર્ષે પોતાનું સ્વરૂપ જેમ છે તેમ કહ્યું, ને આપણે આકડા થઈ જઈએ છીએ. વાત 197. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે કુંભાર હાંડલા ઘડે છે તેનું દ્રષ્ટાંત. હાંડલા ઘડતા માયલી તરફ લાગને વાસ્તે ગોલીટો રાખી બહારથી ટપલા મારે છે, તેમ આપણે ગોલીટાની જગાએ મહિમા સમજવું ને ટપલાની જગાએ સાધન સમજવા. વાત 198. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય થયા પછી કાંઈ કરવું રહ્યું નથી, માટે મહાત્માની ઓથ લઈને ઉલટું પાપ કરવું નહીં, ને આપણને વૃદ્ધિ થતી દેખાતી નથી, પણ સર્વ ધીરે ધીરે થતું જાય છે, ને એમ જ થવાની રીત છે. જેમ બાજરાના છોડમાં દાણા દેખાતા નથી પણ ડુંડું આવે છે ને પછી દાણા દેખાય છે, તેમ થાય છે. વાત 199. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પ્રભુ મળ્યા છે વાસ્તે કોઈ વાતની ચિંતા નથી, ને સંકલ્પને જ્ઞાને કરીને ઉઠાવી દેવા, ને તપ કર્યાથી ક્રોધી થવાય છે. પૂર્વે દુર્વાસાદી તપ કરીને ક્રોધી થયા છે એમ કોઠારમાં વાત કરી. વાત 200 મી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સાંખ્યવાળાને દેશકાળ લાગે ને એમ ઉત્તર ન કરીએ તો ઉન્મત્ત થઈ જાય ને જ્ઞાનીને અને સાંખ્યવાળાને આ લોક સાચો મનાય જ નહીં ને બીજાને ખોટો મનાય જ નહીં. વાત 201 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્તના દોષ વિચારે તો જીવ ભ્રષ્ટ થઈ જાય છે, માટે ગુણ વિચારો. ને નારદાદિકને જે લાંછન કહેવાય છે તે તો દેશકાળ લાગ્યાથી તથા ભગવાનની માયાનું બળ છે એમ સમજવું. ને એ સર્વતો ડાયા હતા, મોટા હતા અને અનેક જીવના કલ્યાણ કર્યા છે તે ગુણ વિચારવા. વાત 202 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પડછાય અને ફૂગાય નહીં તેમ વિષયનો પાર આવે તેમ નથી, માટે જ્ઞાન થાય ત્યારે સુખ થાય છે. વાત 203 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન છે તે એકડો છે ને સાધન છે તે મીંડા છે, એકડા વિના સરવાળો ન થાય. રૂપ છે તે આંખની ભૂમિકા છે, તેમ પંચ વિષય પંચ ઇન્દ્રિયોની ભૂમિકા છે, તે પોતપોતાની ભૂમિકામાં જઈને બેસે છે. વાત 204 સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આજ્ઞાને ઉપાસના બે રાખજો, વૈરાગ્ય અને આત્મનિષ્ઠા તો કોઈકને જાજી હશે ને કોઈકને થોડી હશે. વાત 205 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મંદિરના દર્શન કરતા બોલ્યા, જે આ મંદિર ઉપર કોઈ નથી એમ સમજવું, તે અમારું ફેરવ્યું પણ ફરવું નહીં ને અમે તો દેશકાળ જોઈને કે કોઈ જીવના કલ્યાણને અર્થે ગમે તેમ કહીએ તે અમારું પણ માનવું નહીં. તે ઉપર નિત્યાન સ્વામીનું દ્રષ્ટાંત દીધું, જે મહારાજના ફેરવ્યા પણ ફર્યા નહીં તેથી રાજી થઈને હાર આપ્યો. વાત 206 સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે સર્વ અહીંયા છે ને અહીં જે અક્ષરધામ છે તેમાં ભગવાન છે. પ્રાગજી બહુ સારા વચનામૃત ગોતી કાઢે છે ને બહુ સારી વાતો કરે છે, તે ઉપર અમારો બહુ રાજીપો છે. વાત 207 સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે જ્ઞાન પ્રલય કરવો તેથી કોઈ મોટી વાત નથી, માટે જ્ઞાન પ્રલય કરવો, જેટલો જ્ઞાન પ્રલય કર્યો તેટલો માયાથી મુકાણો ને તેમ કર્યા વિના મોટાઈ તો મળે પણ માયાથી મુકાય નહીં. જ્ઞાન પ્રલય તે શું જે પ્રકૃતિનું કાર્ય માત્ર હૈયામાંથી કાઢી નાખી બ્રહ્મરૂપ થવું, ગુણાતીત થવું, પછી કાંઈ કરવું રહે નહીં, ને મહારાજનો સિદ્ધાંત પણ એમ જ છે. વાત 208 સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્તને વિષય નથી, એને માથે તો આજ્ઞા છે તે સાવધાનપણે તેમ જ વર્તવું. વાત 209 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બકરા તે હાથી સુધી મોટા હોય તે પણ વાડામાં રહે, પણ સિંહ વાડામાં રહે નહીં, તે મુમુક્ષુ હોય તે માયાના બંધનમાં રહે નહીં, માટે આ જોગમાં આવ્યા છે તે ભગવાનના ભક્તને મનુષ્ય જેવા ન જાણો. વાત 210 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક થી તે લાખ બકરા હોય તે બોલે પણ બીક ન લાગે, ને એક કેસરી સિંહ બોલે તો બધાયના અંતર ભેદાઈ જાય ને હાથીના કુંભ સ્થળ ફાટી જાય, તેમ મહારાજને અવતારાદિક જેવા કહે તેમાં કોઈને થડકો લાગે નહીં, પણ અવતારાદિક સર્વે મહારાજનું દીધું ઐશ્વર્ય ભોગવે છે ને ભજી ભજીને એવા સ્થાનને પામ્યા છે એમ જે કેવું તે તો કેસરી સિંહના નાદથી જેમ હાથીના કુંભસ્થળ ફાટે તેવું કઠણ પડતું છે. વાત 211. સ્વામિનારાયણ રે સ્વામી વાત કરીજે. સાંખ્ય અને યોગ બે માર્ગ છે, તેમાં યોગ વાળો વિષયમાં બંધાય અને વળી છૂટે, ને સાંખ્ય વાળો બંધાય જ નહીં. વાત 212. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનને સાધુ બે જ રાખો, એટલે તે ઘરેણું રાખી રૂપિયા આપ્યા બરાબર છે, માટે બે રાખી વેપાર કરવો. વાત 213. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પાંચ ગુણે યુક્ત એવા સંત ન મળે તો એક એક ગુણ શીખવો, ને પાંચે ગુણ એકને વિશે હોય એવા સંત મળે એટલે પૂર્ણ થઈ. વાત 214. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, તકીઓ કાઢી નાખીને કહ્યું, જે ટેવ પડી જાય, અને કોઈ પદાર્થની ટેવ તો એક સહજાનંદ સ્વામીને ન પડે, બીજા બધાને પડે. વાત 215. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, ત્રણ જણ સુખ્યા, એક તો મોટા સાધુ કહે તેમ કરે તે, તથા મનનું કયું ન માને તે, ને જ્ઞાની, તથા કઈ જોઈએ નહીં તે. આશા હી પરમ દુઃખમ, નિરાશા પરમમ સુખમ, એ ત્રણ સુખ્યા છે. વાત 216. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે, ભગવાન મનુષ્ય જેવા થયા તેને જાણ્યા તે સમાધિ છે, ને ધર્મનું અંગ પણ તેનું જ છે. એવા સર્વ અંગ તેમાં આવી ગયા, ને વાતું કરીએથી ઘણાને નિશ્ચય થાય, માટે વાતું કરવી એ અંગ અધિક છે.
નિહલ વાગી વાંસળી તીખી નવતમ તાન, ચૌદ લોક ધૂમિ સાંભળી છૂટ્યું શંકર કેરું ધ્યાન.
એવી વાતો છે. ઉપાસના ને આજ્ઞા બેનું બળ રાખવું, ને આજ્ઞા પાળે નહીં તો દુઃખ આવે. દ્રઢ નિશ્ચય રાખવો, જે પર્વત પરાયણ કોઈનો ફેરવ્યો ફરે નહીં, ને ઇન્દ્રને પાંચ બ્રહ્મત્યા હતી તે નિશ્ચય રૂપી મૂર્તિ ધારેથી ટળી ગઈ, ને એક એક વિષય ગિરનાર પર્વત જેવો છે તે ફરે નહીં, પણ નિશ્ચયનું તથા આશરાનું બળ રાખો. જેમ ટોપીવાળો દારૂથી સુરંગો ફોડીને ડુંગરને તોડી નાખ્યો, તેમ પર્વત જેવા વિષયને તોડી નાખે છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 11. ખપ સહનશીલતા. ઝીંઝાવદરમાં શ્રીહરિએ અલર્ક રાજાને કહ્યું, જેને મોક્ષનો ખપ જાગે તે તન ધનને ધૂળ સમાન જાણે છે. તન ધન બહુ વખત મળ્યા છે, પણ મોક્ષ મળવો દુર્લભ છે. લોકમાં પણ સત રાખવા કાજે શરીરને અગ્નિમાં બાળી દે છે, તેમ અતિશય ખપ જેને હોય તેનાથી શું ન થાય. ખપ વિના કોટી ઉપાય મોક્ષ થાય નહીં. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણવો. બોટાદમાં હમીર ખાચરના ભવનમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, જેના પર જેને ઈશક હોય તેના નિમિત્તે દુઃખ સામું જોતો જ નથી, અને જુએ તો ઈશક ઓછો કહેવાય. ચોરી કરવા પર ઈશક હોય તે મરવાનો ડર રાખતો નથી, તેમ પર નારીના ઈશકમાં પણ છે. સતીને પતિનો ઈશક છે તો અગ્નિ દેખીને ડરતી નથી. ઈશકવાળાને દુઃખ આવે તેમ તે શોભા માને છે. માયિક વસ્તુ પર ઈશક છે તેવો જ ભગવાનમાં માને તો તેને ભગવાન પાસે જ છે. મેઘપુરમાં જન્માષ્ટમીના સમયા ઉપર આવેલા ભક્તોને શ્રીહરિએ શીખ દેતા કહ્યું, કોઈક મારે અથવા ગાળ દે તો સહન કરવું. હોળી ઉપર ને વસંતોત્સવમાં લોકો જેમ રાજી ખુશીથી ગાળો અને મારામારી સહન કરે છે, તેમ સંત હરિભક્તે નિર્વેર રહેવું, વિવાહમાં પુત્ર નિમિત્તે બાપ ગીત ગાનારીની ગાળો સાંભળીને રાજી થાય છે પણ દ્વેષ રાખતો નથી, તે અજ્ઞાનથી સહન કરે છે, તેમ હરિભક્તે જ્ઞાને કરીને વર્તવું એ અમારી આજ્ઞા છે, તેને પાળશો તો કોઈ દિવસ દુઃખી નહીં થાવ. એક એકથી અધિક થઈ ગયેલા હરિભક્તોની રીત વિચારવી. મોટા લોકો તો ક્યારેય મુખથી ગાળ બોલે જ નહીં. સૌથી મોટી પૃથ્વી છે, તે અપાર પાપ કરનારાને પણ ક્ષમા કરે છે અને જીવ માત્રને અન્ન વાહન ભવન આપે છે, વળી ભગવાનની આજ્ઞામાં વર્તે છે. તે રીતે જળ તેજ વાયુને આકાશ પણ સહન કરે છે. હરિભક્તને તો તેથી અધિક વર્તવું, કારણ કે પંચભૂત મોક્ષ કરે તેવા નથી. જ્યારે હરિભક્તના વચનને કોઈ મુમુક્ષુ ગ્રહણ કરે તો તેનો મોક્ષ થાય છે. માટે જેટલી મોટાઈ છે તેટલી ક્ષમા જોઈએ અને નિર્દંભ હોય તે જ મોટાઈને પામે છે. ભાદરામાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, વેશ્યાનો ધંધો તે અતિ નીચ પાપ છે, પણ ધનમાં માલ માન્યો છે તેથી તે પાપનો અભાવ થતો નથી. તેવો માલ જો ભગવાનમાં મનાય તો કોઈનો છોડાવ્યો કેમ છૂટે, પણ ભગવાનનો ખપ ધનના જેટલો નથી એવું જીવને અજ્ઞાન છે. પ્રહલાદ અને બલિ જેવાને જ્યારે ભગવાનનો ખપ સમજાયો ત્યારે ત્રિલોકીના ભૂપ હોવા છતાં ત્રિલોકીના સુખને ચિંતામણી આગળ કાચ ગણાય તેવું જાણ્યું. ભગવાનનું જ્ઞાન ન હોય ત્યાં સુધી દેવો અને મનુષ્યો ચિંતામણી છોડીને કાચમાં માલ સમજે છે. ભગવાન વિનાનું બીજું ફાવે તેવું જ્ઞાન હોય તો પણ અજ્ઞાન છે. વેદ પુરાણ જાણવા, ધર્મ રાખવો, જપ તપ વ્રત તીર્થ દાન વગેરે કરવું, તે બધાયનું ફળ એટલું જ છે કે ભગવાનનું જ્ઞાન થાય. તે બધા સાધન કરીને પણ જો ભોગ મેળવવાની આશા રાખે તો સંસારનો રોગ મટતો નથી. અને રેંટે જોડેલો બળદ જેમ સવારથી સાંજ સુધી ચાલે પણ જ્યાં હોય ત્યાંનો ત્યાં જ રહે છે, તેમ ભોગની આશા રાખીને ફાવે તેવા સાધનો કરે પણ અંતે સંસારમાં ને સંસારમાં રહે છે. આત્મનિષ્ઠા તો એટલું ફળ આપે છે કે સુખ દુઃખમાં શાંતિ રહે અને દેહના દુઃખ જે નદી જેવા છે તેને તરી જાય છે, પણ મૃત્યુ સમયના દુઃખ તો સમુદ્ર જેવા છે, ત્યાં મોટા વહાણ વિના તરી શકાય નહીં. ભગવાનનું શરણ એ જ મોટું વહાણ છે, તેનાથી જ મૃત્યુરૂપી સમુદ્ર તરાય છે. આત્મજ્ઞાન તો તુંબડા જેવું ગણાય.
પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 24/2/1982 મંગલ પ્રવચન ઉકાઈ પરમ પૂજ્ય સ્વામી શ્રી
ગુનાદાન સ્વામીએ 200 જનને બ્રહ્મવિદ્યા બનાવી. છોકરાઓ ખૂબ નાના હતા, સૂચ ખૂબ બહુ મોટી હતી. દરેક યુવાને નક્કી કરી નાખ્યું હતું આ સ્વામી કહે તેમ કરી લેવું. કોઈને માથાકૂટમાં પડવું નહીં, પ્રભુનું સ્વરૂપ રાજી થાય તો આખી દુનિયા રાજી થઈ જાય, દેવતાઓ રાજી થઈ જાય, અક્ષરના મુક્તો રાજી થઈ જાય, મહારાજ રાજી થઈ જાય, એવી એ લોકોને સમજ નથી. સ્વામીના આધારે વચને જીવવું, સ્વામી ભગવાનનું સ્વરૂપ છે એવી માન્યતાથી રસરૂપ થવું, આવી ભાવનાવાળો કોઈપણ સેવા કે બ્રહ્મવિદ્યા ભણેલો સેવક કહેવાય. બ્રહ્મવિદ્યાની સૂઝવાળો સેવક એક સૈદ્ધાંતિક ધર્મ માર્ગી કહેવાય. એને બીજું કાંઈ કરવાનું હતું. દરેક સેવકની એક જ જવાબદારી ફરજ હોય છે. ખરેખર સેવકની એક જ જવાબદારી ફરજ હોય છે, તું રાજે થા, એટલું જ તેવું જ કરવું છે, બીજું કાંઈ કરવું નથી. આવી ભાવનાની દ્રઢતા એ જ ભગવાનના એ પ્રત્યક્ષ સ્વરૂપ સાથેની પ્રીતિ. પ્રીતિના કોઈ સિંગડા ફૂટતા નથી, પ્રીતિની કોઈ સુવાસ હોતી નથી, પ્રીતિનું કોઈ દર્શન હોતો નથી. પ્રીતિ એટલે સંબંધ. ભગવત સ્વરૂપના વચને જિંદગીને ખતમ કરવી, જ્યાં મૂકે ત્યાં, જ્યારે મૂકે ત્યાં, જેવી રીતે મૂકે ત્યાં, જેની સાથે મૂકે ત્યાં, એવો જે દ્રઢ ઠરાવ એ જ પ્રીતિ. નજીક રહો કે દૂર રહો, એની જોડે કોઈ સંબંધ નથી. એ સેવક એટલો જ વિચારે છે, મારા કોઈ હલનચલનની સાથો સાથ એ રાજી તો થાય છે ને, આવું આવી અનુપમ પ્રીતિ કરી હતી 200 બ્રહ્મ વિદ્યામાં ભણેલા વિદ્યાર્થી યુવકોએ. સ્વામી એવું બોલ્યા, યશભાઈ સાહેબ 80 બ્રહ્મ વિદ્યા ભણેલા સેવકોના નેતા છે, મહારથી છે. સાહેબના જીવનમાં મૂર્તિમાન જોઈએ છે. જ્ઞાનમાં બહુ પડ્યા નથી, વ્યવહારમાં બહુ પડ્યા નથી, ધ્યાનમાં બહુ ગયા નથી. જે ટાઈમે જે વખતે મોટા પુરુષે જે સોંપ્યું અને એમને જે ગમે છે તેટલું જ કર્યું, આજે સુખ્યા થઈ ગયા.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.